ಶ್ರೀ ಪೂಜ್ಯಪಾದ ಆಚಾರ್ಯ ದೇವ್ ವಿರಚಿತ್ ಇಷ್ಟ ಆಫ್ ದಿಸ್ એમાં 19માં શ્લોક ઉપર આપણે પહોંચ્યા હતા. એમાં વાત શું લીધી છે કે જેની આત્મા અને શરીર બે પૂતગલ બેની સામ સામે અને બે કેવા છે, વિરુદ્ધ જાતિના. એટલે જે આત્માને ઉપકાર કરશે એ પૂતગલ ને શરીરને અપકાર કરશે, અને શરીરને ને એને જે ઉપકાર કરે એટલે કે એને જે અનુકૂળ હોય એ આત્માને કેવા હશે, પ્રતિકૂળ હશે. એ વાત આપણને અહીંયા એટલે સાથે લે છે. કારણ કે બે, કારણ કે શિષ્ય હતો ને કે ધનાદિથી આત્માને કંઈક લાભ થશે, તો આચાર્ય દેવ કહે છે કે એ તો બધા કેવા છે, પૂતગલ છે, જળ છે, અજીવ છે. જેવી રીતે કોઈ પણ હોય પદાર્થ બે વિરુદ્ધ હોય તો બેને સરખું તો ન હોય ને. એક ગરમી છે ને એક ઉષ્ણતા છે ને અહીંયા આ બાજુ ઠંડક છે, તો બે એકબીજાથી કેવા હોય છે, વિરુદ્ધના ઓપોઝિટમાં છે. એવી રીતે જે શરીરને જો એમાં આપણે લઈએ, જે આત્માને હિત કરે, આત્માને હિત કરે એટલે આમાં કેવી રીતે વાત લેવાની હતી કે આત્મા શરીરથી ભેદનાન કરે, શરીર પ્રત્યેનો રાગ છોડે, અને તો પછી શું છે, જે આપણને અજ્ઞાન દશામાં શરીરની એકતાને મમતા હોય તો એવું તો નથી, એનાથી વિરુદ્ધ જાતનું થયું ને, શરીરથી ભિન્નતાનો ભાવ. તો એ જે આત્માને આરાધે છે, ભેદનાન જે કરે છે, તેમાં તો ઉપવાસ આદિ પણ હોય, તો એ શરીરને કેવું થયું, જે પોષણને એવા દેતા તેનાથી વિરુદ્ધ થયું કે નહીં. ત્યાં શરીર કાંઈ એટલું તો કદાચ શરીરમાં કંઈક થાય કે ન થાય જુદી વાત છે, પણ જે આત્માને હિતકારી થયું હોય એ શરીરથી કેવું હોય છે, એનાથી જુદી જાતનું હોય છે. કે આત્માની આરાધનામાં મુનિરાજ ક્યાં રહેતા હોય છે, ક્યાં વિચરતા હોય છે, વન જંગલમાં હોય તો ત્યાં શરીરને શું એ બધું અનુકૂળતા હશે બધી. તો એ અહીંયા આપણને વાત કરે છે. જો હવે ધીરે ધીરે આપણને ક્યાં તરફ લઈ જાય છે, ક્યાં તરફ લઈ જાય, તત્વ તરફ લઈ જાય. કે તું હવે આત્મા છો, તારે આત્માનું હિત કરવું છે, તો શરીર પ્રત્યેનો ગ્રદ્ધિભાવ, મમત્વ ભાવ એ હવે છોડી જાય. કારણ કે જે શરીરને, બીજી રીતે શરીરને અનુકૂળ માટે આપણે બધું કરી, આહાર ને બધી વ્યવસ્થા, એનાથી આત્માને શું થવાનું છે, બંધન થવાના છે, પાપના પરિણામ થવાના છે. તો બે સામ સામે થયું. તો પેલું અહીંયા આત્માને હિતકાર, આત્માની આરાધનાને કરવી છે. તો આત્માની આરાધના શેમાં થશે, ક્યાં થશે, બધા સંયોગો આત્મામાં જ થશે, પણ બધા સંયોગો વચ્ચે થશે. પાંચ ઇન્દ્ર વિષયો એમાં બધું થશે કે એનાથી અલિપ્તપણે કેવા સ્થાનમાં મુનિરાજ આરાધના, કે જ્યાં કોઈ કોઈ ધ્યાન રાખવાવાળો હોય કે નહીં, આજે શું થયું, આહાર મેળવો કે ન મેળવો, ઠંડી લાગે છે, ગરમી લાગે છે, મચ્છર કરડે ને એવું બધું કાંઈ જ નહીં. તો એ શું થયું, બે શું થયું, ઓપોઝિટ થયું. આત્માની આરાધનાની ઉગ્રતા થાય છે તો બારમાં શરીર આદિ માટેના શું હોય છે, પ્રતિકૂળ સંયોગ હોય છે. તો પણ મુનિરાજ શું કરતા હોય છે, મારે કોનું કરવું છે, આરાધના કરવી છે તો શું કરવું છે, શરીરના જે પ્રકાર બનતા હોય બંને, મારે તો આત્માની આરાધના એ કરવી છે. તો જે આત્માને હિત કરે તે તનને અપકાર. કહીને કે ભાઈ આત્માની આરાધનામાં કદાચ એવા પ્રતિકૂળ સંયોગો હોય તો પણ એ હોય છે, એમ નથી કે મારે કેવી રીતે કરવું છે, બધી શરીરને અનુકૂળ મળે ને બધું પછી મારે. એ પણ આપણે થોડી વાત થઈ હતી, પણ એક ગુરુદેશીને એક ભાઈ મળ્યા હતા કે ભાઈ ભૂખા પેટે આત્માની કેમ થાય, સાધના કેમ થાય, એમ કંઈક ભોજન આદિ લઈએ ને બધું, એ રીતે એનો ઇન્ટેન્શન હતો કે શરીરને અનુકૂળ હોય ભોજન આદિ લે. ત્યારે ગુરુદેવ આપણે વાત થઈ ગઈ છે કે તમે ભોજન લઈને કરવું, તો ભોજન લીધું પછી થોડા વખત પછી શું થશે, પેટ પ્રમાદ, પેટ ખાલી થશે ને પછી પાછું ભોજન. તો ગુરુદેવ છે કે તમારે શરીરનું કરવું છે કે આત્માનું કરવું છે, એમ અહીંયા કહે છે કે આત્મા એક બીજી રીતે આત્માની સાધનામાં શરીરને અનુકૂળતા છે કે નહીં એનો વિચાર નહીં કરતો. આપણે આમ પ્રાયોરિટીમાં કેવું હોય છે, થોડે ઘણે અંશે તો વાત સાચી છે ને, ભૂખ્યા હોઈએ તો કાંઈ ઉપયોગ લાગે નહીં, અને જરા બધું હા તો બધું તો ઉપયોગ લાગે ને, ઉપયોગ લાગે છે કે પ્રમાદ થાય છે જીવનમાં ક્યારે. અરે જો એવો જ પ્રકાર ભજવો છે તને, હજી શરીરને સંચવાય શરીરને અનુકૂળતા મળે તો એનો અર્થ છે કે તને શરીર રહિત અશરીરી દશા જોતી નથી. અને એ રીતે બીજી લાઈનમાં, કરે હિત જે દેહને તે જીવને અપકાર. શરીર પ્રત્યેની મમતામાં ને એમાં જો રોકાઈ જશું તો આત્માનું શું થવાનું છે? અનાદિકાળથી જે ચતુર્ગતિ પરિભ્રમણ થાય છે એ જ ચાલુ રહેવાનું છે. શરીરની પોતાની એકત્વપણાની મમતાપણાથી આખું, અને એ પણ સરસ આવે છે. કોઈને એમ થાય કે આ શરીર કેમ ભવ એક પછી એક કેમ મેળા કરે છે, આમાં છે અથવા તો સમાધિ તંત્રમાં. આચાર્ય દેવને જવાબ આપે છે, પ્રશ્ન થઈ છે ને, એક પછી એક ભવ કેમ મળે છે, અને ભવ મળે એટલે શું મળે? શરીર. એ નિયમથી ભવ હોય ને શરીર ન હોય તો એવું તે કેમ વારંવાર મેળા કરે? આચાર્ય દેવ કહે છે તું એને બહુ અભિનંદે છે એટલે એને બહુ હાંચવે છે તો પાછું તને છોડતું નથી. શું છે? શરીરને તું બહુ સાચવે છે તો શરીર પણ, જેમ કોઈ હોય મહેમાનને આવતા બહુ સાચવતા હોય તો એ શું હોય આવે ને બધા અહીંયા તો અહીંયા એમ કે તું શરીરની મમતામાં ને એમાં રહીશ તો શરીર તને છોડતું એનાથી. તો એ રીતે આપણને વાત કરે છે. જો એમાં સામે 43 પેજ છે, 43 પેજ, એનાથી પેલા એક 42માં એક લાસ્ટમાં વાંચી લે, 42 પેજમાં લાસ્ટ છે. માટે ધનાત્મિક દ્વારા જીવને ઉપકારની ગંધ પણ નથી. શું શબ્દ છે? ધનાદિ દ્વારા એટલે બારમાં અન્ન આદિ બધી જે અનુકૂળતાથી જીવના ઉપકારની શું થવાનું? જીવના ઉપર એટલે જીવનું હિત, જીવનું ભલું કેટલું થશે? ગંધ પણ નહીં, એટલે ગંધ પણ એટલે જરા કરતા એ તરફની દિશા પણ નથી, એની એક શરૂઆત પણ નથી, અંશ તો નથી ને પણ એ તરફની એ શરૂઆત નથી, એ ગતિ પણ એ દિશા પણ એ નથી. કોઈ સંયોગોથી આત્માને, આત્મા એક સ્વભાવમય પદાર્થ છે, કોઈ સંયોગોથી આત્માનું હિત થવાનું નથી. તો એ વાત કરીને એવી જ રીતે 43 પેજમાં છે ભાવાર્થનો ત્રીજો પેરેગ્રાફ. માટે સમજવો કે, ત્રીજો પેરેગ્રાફ, ધનાદિક દ્વારા જીવને લેશ માત્ર, ઓલું આવ્યું હતું ને ગંધ પણ, એના માટે શું આપ્યું? લેશ માત્ર પણ, 1% પણ એ ઉપકાર થતો નથી. તો આત્માનો ઉપકાર શેનાથી થશે? કે જીવનો ઉપકાર તો નિશ્ચય આત્મધર્મથી થવાનો છે. આત્મા વિતરાગ સ્વભાવી છે તો વિતરાગતાથી જ એનો ઉપકાર એટલે એનું હિત થવાનું, એનું કલ્યાણ થવાનું છે. જેવો આત્મા છે એવી જાતની પણતીથી, અતિન્દ્રિય આત્મા છે તો અતિન્દ્રિય જ્ઞાનથી જ આત્માને હિત થવાનું છે, બીજું કોઈનું એ નથી. હવે એક સરસ એના ઉપરથી 20માં શ્લોકમાં આપણને આચાર્યદેવ કહે છે, એક વિચાર કર, તને ધ્યાનથી બે ફળ મળતા હોય, ધ્યાન કરવાથી એક દ્રષ્ટાંત રૂપે, એક ધ્યાનથી તને એક ચિંતામણી મળતું હોય, અને એ ધ્યાનથી તને કદાચ 12માં ખોળ શબ્દ વાપર્યો છે ને, ખોળ એટલે ખબર પડે ન પણ એમાંથી જે સાર કાઢી નાખ્યું, તેલ કાઢી નાખ્યું, ઓલું હોય ને તલ ને મગફળીને એમાંથી તેલ કાઢી નાખ્યું, પછી શું વધે? ખોળ વધે. એ તને તો એ ધ્યાનમાં તને એક બાજુ ચિંતામણી રત્ન મળે અને એક બાજુ ખોળ મળે, તો તું શું, આપણે શું ઈચ્છું? એ તો બધું તો બોલીએ પણ ઓલું કદાચ ભલે કાંઈ નહીં તો એ તો મળ્યું, તો ત્યાં શું આપણે કરશું? એમ અહીંયા કે છે કે આત્માના ધ્યાનથી અહીંયા તને મોક્ષ મળવાનો છે, અને શરીરમાં એકાકાર રહીશ તો ભવ મળવાનો છે. તારે શું કરવા જેવું છે? મળશે તો ધ્યાનથી તો બે કંઈક ને કંઈક, પણ આત્મ ધ્યાનથી તને શું મળવાનું છે? મોક્ષ મળવાનું છે. અને અનાદિકાળથી સંયોગો ને શરીર ને બધાનું જ. અને ધ્યાન અહીં એટલે શબ્દ શું લીધું? ધ્યાન એટલે 24 કલાક કોના સંબંધીના વિકલ્પો ચાલે છે, આ વિકલ્પ એટલે ધ્યાન. બાકી ધ્યાન લેવું હોય તો આર્ત અને રૌદ્ર ધ્યાન પણ ચાલુ જ છે. 24 કલાક ધ્યાન શીખવાનું છે ને. આવડે છે ક્યાં? ધ્યાન તો શીખવું પડે. ધ્યાનની શિબિરમાં જઈને ટ્રેનિંગ લેવી પડે ને. ધ્યાન વગરનો કોઈ જીવ જ નથી. જ્યાં એને રૂચિ લાગે છે ત્યાં એનો ઉપયોગ જામે છે, અને એ જામે છે ઉપયોગ, એનું નામ તો ધ્યાન છે. તો આપણને પણ આર્ત અને રૌદ્ર ધ્યાન છે, પણ કયું ધ્યાન નથી? ધર્મ ધ્યાન નથી. અને ધર્મ ધ્યાન પછી આગળ જે ચારિત્રમાં છે શ્રેણી માંડે ત્યારે શું થાય છે? શુક્લ ધ્યાન. અને એના પણ પછી 4 પ્રકાર. તો અહીંયા આપણને હવે 20મા શ્લોકમાં એ કહે છે. તો અહીંયા આ લોક પરલોક સંબંધીનું ધ્યાન છે, ધ્યાનથી જ બધું થાય છે. તો કયું ધ્યાન કરવા જેવું છે એના પછી આપણને 20મો પદ છે એ શ્લોક આપણે સાથે લઈએ. છે ચિંતામણી દિવ્યજા ત્યાં છે ખોળ અસાર, આચાર્ય આપણા ઉપર છોડી દે, તું હવે વિચારજે. અમે તો કહીએ છીએ એક સપોઝ ધ્યાનથી આવું બે ફળ મળતા હોય તું શું લઈશ? એમ અહીંયા આત્મ ધ્યાનથી શું મળશે ને અનાદિથી કરી રહ્યો છે આર્તરોધ, એનાથી શું મળે વિચાર. બીજી રીતે શુભરાગ કરવાથી શું મળ્યું છે? અશુભની તો વાત નહીં, શુભરાગ કરવાથી શું મળ્યું છે? ભાઈ પણ એટલે સારું પરિભ્રમણ ને, સારી ગતિ મળી છે ને કે નરકની ગતિ મળી છે? શું પુણ્ય કરવાથી શુભરાગ કરવા કેવી ગતિ મળી, સારી કે ખરાબ? સારી ગતિ મળી છે ને. હા પણ ગરીબ ભલે, પણ સારી તો મળી છે ને. ગતિ ભલે મળે પણ સારી મળી છે ને. આ જ બધા અભિપ્રાય બદલાવા પડશે. એક તો ગતિ કેવું અને પાછું કેવું સારી. આ તો એક કોલસો કેવો અને પાછો કેવો સફેદ કેવો. આ તો ઝેર કેવું અને ઝેર પીને હું વર્ષો જીવીશ એમ કેવું નહીં, ન ચાલે. અગ્નિ કેવી અને અગ્નિ શીતળ કેવી. અગ્નિ 2 પ્રકારની હોય, એક કેવી હોય? ઉષ્ણ હોય. અને બીજી કેવી હોય? ઠંડી હોય. અહીંયા એ માટે અહીંયા જો એના 44 પેજ ઉપર એટલા માટે આચાર્ય કહે છે, ધ્યાન દ્વારા શરીરનો ઉપકાર ચિંતવવો જોઈએ નહીં. મળે છે 44 પેજ ઉપર સૌથી પહેલી લાઈન. આ વિષયમાં આચાર્ય નિષેધ કરીને કહે છે કે તેથી ધ્યાન દ્વારા, ધ્યાન દ્વારા એટલે કોઈ પણ તું પ્રયત્ન કરીને ક્યારે શું નહીં વિચારતો, શરીરને મને કેમ અનુકૂળતા પડશે, શરીરને કેમ સારું પડશે એવું ક્યારે શું શબ્દ છે ચિંતવન પણ કરતો નહીં. કરવાની વાત પછી નેક્સ્ટ સ્ટેજમાં. ધ્યાન દ્વારા શરીરનો ઉપકાર ચિંતવવો જોઈએ નહીં. તો એ 20મા શ્લોકમાં છે. જો આપણને એ કહે છે અન્વયાર્થમાં વાંચીએ 44 પાને. એક બાજુ દિવ્ય ચિંતામણી છે અને બીજી બાજુ ખલી એટલે ખોળનો એ ટુકડો છે. જો ધ્યાન દ્વારા બંને મળી શકે તો શું આપણે સિલેક્ટ શું કરશું? તો મળી શકે છે તો વિવેકી જનો કોનો આદર કરશે? તો અહીંયા શુભ રાગ છે એનાથી અનુકૂળ સામગ્રી મળે, અને આત્મ ધ્યાન છે એમાં આત્મા મળે. હવે વિચારી લેવું કોણ એમાંથી લેશું આપણે. ઘણી વાર આવો એક ભાવ રહી જાય છે ને, તમે કયો છે એટલે, પણ હજી મન તો ગળે તો ને, પણ એક વાર તો શુભ રાગ તો હોય કે નહીં? પહેલો તો શુભ રાગ હોય કે નહીં? સમ્યક દર્શન પહેલા શુભ રાગ હોય કે ન હોય? કરવો જોઈએ કે નહીં? પહેલા તો કરવો જોઈએ. ધર્મ સમ્યક દર્શન કરવા પહેલા શુભરાગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? શુભરાગ તો કરે છે, પરદ્રવનું નથી કરી શકતો, પણ શુભરાગ તો એટલે કરવો જ જોઈએ ને, હોય છે નહીં? ફરીથી એક બહુ જ વિચારવા જેવું છે, હોય છે કે કરવા કરતા એક બીજી રીતે વિચાર. ભૂતકાળમાં તે શું એકી વાર શુભરાગ નથી કર્યો કે જેથી પહેલો કરવો જોઈએ, હજી કરવો જોઈએ? ભૂતકાળમાં કેટલી વાર શુભરાગ કર્યો, કેમ ખબર પડી? નરકના ભવ કરતા સ્વર્ગના ભવ અનંત વાર કહેવાય, અસંખ્ય વાર અનંત. નરકના ભવ કરતા સ્વર્ગના ભવ કેવા છે? બે અનંત અનંત છે, પણ આ કેવા છે? અસંખ્ય વાર. વાર કોના કર્યા છે? નરકના ભવ કરતા અસંખ્ય વધારે, અસંખ્ય વાર વધારે, અનંત છે બે, અસંખ્ય વાર અનંત કર્યા છે. તો એનો અર્થ શું થયો? સ્વર્ગમાં ગયા તો પાપ કરીને ગયા હતા કે શુભરાગ કરીને ગયા હતા? પણ શું થાય છે, અનંત વાર કરવા છતાં પણ એનો શું થયો, પક્ષ કેમ નથી છૂટતો? એટલી બધી સુખ બુદ્ધિ છે, અને એટલા માટે સમયસારમાં પુણ્ય પાપ અધિકારમાં 154 ગાથામાં શું લખ્યું છે? પુણ્યના પક્ષપાતીને સમજાવે છે. શબ્દ શું વાપરો? એવો કેમ શબ્દ વાપર્યો પક્ષપાતી? પુણ્ય તો સાધક દશામાં પણ બુદ્ધિપૂર્વકનો છઠ્ઠે ગુણ સ્થાન સુધી રહેવાનું, અર્ધબુદ્ધિપૂર્વક ભલે અગિયાર સુધી, તો પેલા શું છૂટે છે? પુણ્ય છૂટવાનું જ, પુણ્યનો પક્ષ છૂટવાનો છે. જેવી રીતે નહી પક્ષ છૂટશે, નહી તો પછી હજી સમ્યક હોય, એ પેલા શું છે? પક્ષ. અને પક્ષ શબ્દ કોને દેખાડે છે? પક્ષ શબ્દ છે ને, બારમાં પણ હોય છે ને, પોલિટિકલ પાર્ટી ઇન પક્ષ. પક્ષ એટલે શું? એક બાયસ અભિપ્રાય. શું છે? એક પક્ષ આગ્રહ થઈ જાય, અમે જેમાં છીએ બધું સારું જ હોય એમ. જ્યાં પક્ષ થાય છે પુણ્યનો, ત્યારે એમ થાય હું બધું સારું જ કરું છું. નહીં પક્ષ આવશે તો એમ થશે કે આનાથી જ મને થશે. આચાર્ય દેવ કહે છે, બીજાની વાત છોડી દે, નહીં પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો. નહી પક્ષના એટલું બધું કરવું પડશે, જે પહેલા કર્યું હતું એ બધું છોડવું પડશે. એવું જ છે, અરે જગતની અંદર વિકલ્પથી છોડીને નિર્વિકલ્પમાં જવાશે, વિકલ્પ રાખીને નહીં. પગથિયે આગળ ચડીએ છીએ તો જૂના પગથિયાથી પગ ઉપાડીએ છીએ, નહીં ઉપાડીએ તો ત્યાં રોકાઈ જશે. તો એ અહીંયા આપણને એમ કહે છે કે એક ધ્યાનથી બે ફળ મળતા, એમાંથી તું શું કરીશ? તો એ રીતે અહીંયા આપણને કહે છે કે એક બાજુ ખોળ છે અને એક બાજુ ચિંતામણી છે, તો શું કરવું જોઈએ? તો જો ટીકામાં છે, 44 પેજમાં ટીકા છે ને, એમાં એની નીચેથી ત્રીજી લાઈન, તેથી આ લોક સંબંધી ફલની અભિલાષા છોડી. મળ્યું? 20મા શ્લોકમાં ટીકામાં નીચે ત્રીજી, તેથી આ લોક સંબંધી ફલની અભિલાષા છોડી. આલોક અને પરલોક બધા આવે છે કઈ એવા શબ્દો? શું હોય છે આ લોકમાં ને પરલોકમાં? પેલું તો શું હોય છે? ભય હોય છે, જુદી વાત છે. બાકી આ લોકમાં મળ્યું ને પરલોકમાં મળો, મને બે અનુકૂળતા, આ લોકમાં મળી છે અને પરલોકમાં પણ મળો, એ વર્તમાનનો લોભ છે અને ભવિષ્યની શું છે? તૃષ્ણા છે. તો અહીંયા કે આ લોક સંબંધી ફલની અભિલાષા, બીજી ભાષામાં લઈએ શું આવ્યું હતું? સમ્યક દ્રષ્ટિના 8 અંગમાં પેલો કયો છે? નિસંગ. બીજો કયો છે? નિકાંક્ષ. નિકાંક્ષ એટલે કાંક્ષા. કાંક્ષા એટલે કોઈ ઈચ્છા, મને આ જોવે છે, આ હો મને, એવી કોઈ પણ કાંક્ષા. સમ્યક દ્રષ્ટિને કાંક્ષા ન હોય, મોક્ષની કાંક્ષા હોય ને, ન હોય. મોક્ષ પ્રાપ્ત કરવો છે એવી પણ ભાવના ન હોય. અપૂર્વ અવસર. અરે આપણે સંયોગની તૃષ્ણા છે અને આત્મહિતની ભાવના છે, બે જુદી વાત છે. આત્મહિત માટેની શું કહેવાય? ભલે ઈચ્છા છે બે, રાગ જ છે, પણ આત્મહિતની છે એનું નામ શું કહેશું આપણે? ભાવના છે. અને સંયોગની હોય પ્રાપ્તિ કરવી એનું નામ શું કહેશું? તૃષ્ણા છે. તો જ્ઞાનીને પોતાના આત્મહિતની ભાવના. અહીંયા તો કહે છે ક્યાંય પણ આ ભવ કે પરલોક ક્યાંય પણ સંયોગ નહીં, ક્યારે પણ તૃષ્ણા કરીશ નહીં, અભિલાષા કરીશ નહીં, કાંક્ષા કરીશ નહીં. અને એક જગ્યાએ તો બીજી વાર સરસ લખ્યું કે સમ્યક દ્રષ્ટિને કોઈની કાંક્ષા સંયોગની આલોક કે પરલોકમાં કેમ ન હોય, સમ્યક દ્રષ્ટિને કેમ ન હોય કોઈ સંયોગની કાંક્ષા. અરે પૂર્ણ તત્વ હાથમાં આવ્યો પછી કાંક્ષા સે નહીં રહે, અને જો કાંક્ષા રહી તો પૂર્ણ તત્વ કેમ હાથમાં આવ્યો. એક તત્વની એક અદભુતતા છે કે આખા જગતથી ઉપેક્ષા વૃત્તિ રહી જાય. એ જે દોષ રહ્યો છે ચારિત્ર સંબંધીને જ, બાકી શ્રદ્ધા જે સમ્યક દ્રષ્ટિ છે, જેને દ્રષ્ટિથી શ્રદ્ધાથી એને આપણે સમ્યક દ્રષ્ટિ તરીકે ઓળખીએ છીએ, એ શું કામ કરે છે, એ આત્માને કેવો જોવે છે, વિપરીત રૂપે કે અપૂર્ણપણે જોવે છે. શ્રદ્ધાનો વિષય કોણ હોય છે, અધૂરો કે પૂર્ણ? આ તો પૂર્ણ આત્મતત્વ જ્યાં લાગે છે તો મને જગતની કોઈ પણ મને કાંક્ષા છે જ નહીં. ગુરુદેવ એના માટે ત્રણ હોય ને પેલા ગુણ, એમાં કેવી રીતે ઉતારે છે, નિસંક, નિકાંક્ષ અને નિરીક્ષા, ત્રણ છે ને, એમાં કેવી રીતે ઉતારે ગુરુદેવ? નિસંકમાં શ્રદ્ધાની દ્રઢતા છે, નિકાંક્ષમાં રાગ, ચારિત્રમાં રાગ અને નિર્વિચિક્ષામાં અણગમો એટલે દ્વેષ, એ ત્રણેય નથી. શું છે નિસંકપણામાં શું દેખાડવું છે, શ્રદ્ધાની દ્રઢતા. નિસંક છે, કદાચ વજ્ર પડે તો પણ પોતાના શ્રદ્ધામાંથી જ્ઞાની ડગતા નથી. તે શ્રદ્ધાના નિસંક દેખાડનારું પહેલો નિસંક ગુણ છે. અને રાગ અને દ્વેષ તે ભૂમિકાને અનંતાનુબંધીમાં, એના માટે શું છે, શ્રદ્ધા અપેક્ષા એ કોઈ બીજી કોઈ કાંક્ષા નથી, અને ક્યાંય અણગમો જ નથી. વિતરાગતાની ધારા શરૂ થઈ, અતિન્દ્રિય આનંદની ધારા થઈ, હવે બાયમાં શરીર ગમે તેવો શું ફરક પડે. તો અહીંયા આપણને એ રીતે કે અહીંયા આ લોક સંબંધી ફલની આશા છોડી અને હવે પરલોક સંબંધી ફલની સિદ્ધિ માટે જ આત્માનું ધ્યાન કરવું. શું શબ્દ વાપરો, મારે આ આત્માનું ધ્યાન કરવું છે. શેના માટે કરવું છે, કે મારું આ ભવ કે પરલોકમાં મારા આત્માનું હિત થાય, મને કોઈ બાહ્યના પદાર્થો મળે એના માટે મારે આત્મ ધ્યાન કરવું એ નથી. પરલોક સંબંધમાં પણ આ ભવમાં તો આત્મ ધ્યાન કરું જ છું, અને એ જ આત્મ ધ્યાનની ધારાથી પરલોક એટલે કે બીજા ભવમાં પણ મને આત્માની જ આરાધના ચાલુ રહે એવી ભાવના, એના માટે આ આત્માનું ધ્યાન કરવું જોઈએ. જો એના માટે તત્વાનુશાસનનો આધાર આપે છે, જે રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાન છે તે આ લોક સંબંધી ફલની ઈચ્છા કરનારાઓને હોય છે. શું આવ્યું, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. ખબર તો હશે ને, આર્ત ધ્યાન કોને કહે, રૌદ્ર ધ્યાન કોને કહે? રૌદ્ર એટલે ક્રોધ વાળું, તીવ્ર કસાય ક્રોધ વાળું, ઓલો હોય છે ને રૌદ્ર, આનું રૌદ્ર રૂપ જુઓ કેવો ગુસ્સામાં હોય છે તો એ રૌદ્ર. અને આર્ત ધ્યાન એટલે ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. આપણા ઘરમાં કોઈ વડીલ આદિનો એક્સપાયર થઈ જાય તો આપણને શું થાય, એનું નામ શું કહેવાય, આર્ત ધ્યાન કહેવાય. અને કંઈક બીજો પ્રતિકૂળતા ને બધું આવ્યું તો એકદમ શું થાય, ઇન્સલ્ટ આદિ બધું થાય તો ગુસ્સો થઈ જાય, એનું નામ શું કહેવાય, રૌદ્ર ધ્યાન. તો અહીંયા ક્યારે પણ આર્ત અને રૌદ્ર ધ્યાન એ આત્માનું અહિત કરનારા છે. ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, ક્યારેક શરીરમાં રોગ આદિ બધું થઈ જાય તો થાય છે. તો એ સંબંધી ફલની ઈચ્છા કરનારાઓને આર્ત અને રૌદ્ર ધ્યાન કોને હશે, આ લોક સંબંધી અને પરલોકમાં પણ મારું થાવ એવું જેને ઈચ્છા છે ભાવના એવા કોણ જીવ હશે, મિથ્યા દ્રષ્ટિ જોઈને એવા જીવ તો કોણ હોય, કોણ હોય આવું બધું ઈચ્છનારા, સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય. હું છું, આપણે તો કોઈ દી ભૂલ ના કરીએ. આપણે જો અહીંયા છે તો હવે શું કરવું, તેથી તેનો ત્યાગ કરીને કોનો, આર્ત અને રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની ઉપાસના કરવી એ જોઈએ. તો અહીંયા હવે સમયસારમાં શબ્દ છે ને, અથ શબ્દ પહેલી જ ગાથાનો અમૃત ચંદ્રાચાર્યદેવની ટીકામાં પહેલો શબ્દ અથ છે. અથ એટલે હવે, અને હવે એટલે જે અનાદિથી સંસાર પરિભ્રમણનું કાર્ય ચાલે છે એને હવે અટકાવવું છે અને કંઈક નવી શરૂઆત કરવી છે. હવે શબ્દ એવી છે, જે કાર્ય ચાલુ થઈ રહ્યું છે એને અટકાવવું છે અને કંઈક અપૂર્વ નવીન કરવું છે. તો હવે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની ઉપાસના એ કરવી જોઈએ. ચલો એનો જ ભાવાર્થમાં થોડું વાંચીએ. દ્રષ્ટાંત આપણે જોઈ લીધું, એક બાજુ ચિંતામણી રત્ન અને બીજી બાજુ ખોળનો કકડો છે. બીજી ભાષામાં પણ લઈએ, ખોળ એટલે બીજું ન ખબર પડે તો શેરડી હોય ને, શેરડી એને મશીનમાં નાખે તો શું થાય, રસ નીકળી જાય અને પછી શું રહે? તો આપણે શું કરીએ, એ રાખીએ ને, એ પણ મોટો ઢગલો હોય એ પણ રાખીએ ને આપણે, કેમ ન રાખીએ? સારભૂત નીકળી ગયું, એમાંથી જે રસ કાઢવો તો એ તો નીકળ્યો. એમ અહીંયા આ બાજુ કહે છે એક ખોળ છે ને એક બીજું ચિંતામણી છે. તો હવે એને માટે સિદ્ધાંત, એની ત્રીજી લાઈન, તેવી રીતે ધર્મી જીવ ખોળના ટુકડા સમાન આ લોક સંબંધી. હવે જો સુખ કેવા આપણા છે એની માટે બે શબ્દો વાપરે, પરાધીન ઇન્દ્રજનિત સુખ. પરાધીન ઇન્દ્રિયજનિત સુખ એ કેવા છે? વાસ્તવમાં દુઃખ. શું કરે છે આપણને? કોની વાત કરે છે? આપણે વર્તમાનમાં જેને સુખ માનીએ છીએ એ કેવા છે? બે શબ્દ, પરાધીન અને ઇન્દ્રિયજનિત. ઇન્દ્રિયજનિત એટલે કોઈ સ્પર્શથી સારું ખરાબ, લીસું ખરબચડું એમાં લીસું સારું લાગે, એવી રીતે રસમાં ભોજનમાં સારું લાગે, સુગંધમાં, એ બધા કેવા છે? ઇન્દ્રિયજનિત. પણ બીજા કેવા છે સાથે? પરાધીન. પરાધીન એટલે કોક ને કોક વિષય ઉપર આધારિત હશે, અને વિષય જ્યાં બદલે છૂટી જાય તો એનું એ હોય છે ત્યાં આકુતા થાય વધારે. તો અહીંયા પરાધીન ઇન્દ્રિયજનિત સુખ એ વાસ્તવમાં કેવા છે? દુઃખ છે. તો તેનો આદર છોડીને જો આત્મ ધ્યાનમાં આવો જે, એનાથી આ બધાની ઈચ્છા ન રાખવી, એની અભિલાષા ન કરવી, તો શેની છે? ધર્મ શુક્લ રૂપ ધ્યાનની આરાધના દ્વારા ચિંતામણી સમાન વાસ્તવિક આત્મિક સુખની પ્રાપ્તિ કરવાનું પસંદ એ જ્ઞાની જીવો કરે છે. તો ધર્મ અને શુક્લ ધ્યાનની આરાધના, ચિંતામણી સમયસારમાં પણ આવે છે ને, આત્મા કેવો છે? ચિંતામણી, ચૈતન્ય ચિંતામણી. પછી એના આગળ એક શબ્દ છે હજી, ચૈતન્ય ચિંતામણી રત્ન કયો, કોઈ વાંધો નહીં. આગળ શબ્દ એક, અચિંત્ય ચૈતન્ય ચિંતામણી. અચિંત્ય, અચિંત્ય ખબર પડે, આ ચિંતામણી રત્ન હોય ને, ચિંતામણી રત્ન એ શું હોય, એનાથી શું થાય? ચિંતવું પડે, ઈચ્છા કરવી પડે, માગવું પડે. અને આત્મા કેવો છે? એમાં વિકલ્પ ન કરવો પડે, વિકલ્પ ન કરો અને મળી જશે. ઓલામાં તો હજી શું કરવું પડશે, એનો અર્થ શું થયો? પરાધીનતા કરવી પડે, હજી માગવું પડે છે, ઈચ્છવું પડે છે. અને બીજી રીતે પણ ચિંતામણી જેવું ઈચ્છે એવું આપે ને, નામ તો આપ્યું છે ચિંતામણી રત્ન તો આપ્યું છે. પહેલું તો એ માગે એ નહીં, એને સંયોગ આપશે, અને સંયોગ પણ તારા પુન હશે એટલું જ આપશે. કોઈ એમ કે મારે અહીંયા બેઠા મહાવિદ્યમાં જવું છે તો કે ચિંતામણી રત્ન નહીં કરી દે, એટલા પુન જોવે પાછા એના. અને બીજું એનાથી શું મળવાનું છે? સંયોગ મળવાનો છે, એનાથી બીજું કાંઈ જ નથી. એકવાર નિશ્ચિત તો કરી જ લેવું, મારે આ જીવનમાં શું જોવે છે, સંયોગ કે સ્વભાવ, શું છે નક્કી કરી લે. અને જો સ્વભાવ જો નક્કી કરશું તો આપણો પ્રયત્ન કઈ તરફનો હોવો જોઈએ? સંયોગ મેળવે એવા વિકલ્પો કરીને એના તરફ જોશે, કે મારે સ્વભાવ જોઈએ તો સ્વભાવની પ્રાપ્તિ કેમ થાય એ તરફનો પુરુષાર્થ મારે કરવો જોઈએ. તો અહીંયા કહે છે આત્મા ચિંતામણી સમાન આત્મિક સુખની એ જ્ઞાનીઓ પ્રાપ્ત કરે છે. હવે 21માં શ્લોકથી સબ્જેક્ટ આખો ચેન્જ થાય. શું ચેન્જ થાય? અહીંયા છેલ્લે શું આપણને શું આપ્યું? આત્માનું ધ્યાન કરવાની, કે તું આત્માનું ધ્યાન કરજે. આ બધા જેનાથી ખોળ જેવું સંયોગો મળે એવું ધ્યાન કરતો, કારણ કે આત્મા એક સારભૂત આવ્યો ને. આત્માને જે હિત કરશે, શરીરને અહિત કરશે, એને હિત કરી આત્માને. તો અંતે તું આત્માનું ધ્યાન કરજે. જો એના માટે 45 પેજ ઉપર છે, આર્ત અને રૌદ્ર બંને ધ્યાનોનો પરિત્યાગ કરી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે ધર્મ અને શુક્લ ધ્યાન એ બંને ધ્યાન. તો હજુ પ્રશ્ન, ધ્યાન કરવા યોગ્ય છે એવો આપે જેનો ઉપદેશ આપ્યો તે આત્માનું સ્વરૂપ શું છે? શિષ્ય હવે શરૂઆત કરી કે આપે અંતે અમને ક્યાં લઈ ગયા? પેલા બધું ઘણા દ્રષ્ટાંતો આપી દીધા ને, ભૂલી ગયા હશે, ઘણા ભૂલી જ ગયા હશે. ધન આદિનું લઈ લીધું ને પછી શરીરની રાખવાનું બધું, સંસારના બધાના એક ઘટતી યત્ર છે, અનુકૂળતા મળી પાછી પ્રતિકૂળતા ને બધું. વૃક્ષ ઉપર બેઠો છે ને પોતાને સેફ માને છે. કેટલાય દ્રષ્ટાંતો બધાને આપણને આપી દીધા. એક વૃક્ષ ઉપર આપણે ભેગા થયા ને હવાર પડે છૂટા પડે, એવા બધા પણ દ્રષ્ટાંત આપીને આખું એક શું કર્યું, એક બેઝ બાંધો, એક ભૂમિકા બંધાવી કે કમસે કમ તને આત્મ પ્રાપ્તિની કંઈક ભાવના જાગે છે, સંયોગોને એના પ્રત્યેની કાંઈ ઉપેક્ષા વૃત્તિ થાય છે તને. અને તો પછી શિષ્ય કહે કે આપે, અને આમાંથી એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન ઉપરથી સુખ શબ્દ આવ્યો, ધ્યાન કરવા યોગ્ય છે એમાં જો આપે કીધું તો શિષ્ય પ્રશ્ન શું પૂછે છે હવે? તો જેનું ધ્યાન કરવાનું આપે કીધું એ આત્માનું સ્વરૂપ શું છે? જો આનો અર્થ શું થયો? અરે જેનું ધ્યાન કરવું છે એનું પેલા સ્વરૂપ જાણવું પડશે. સ્વરૂપ તને યથાર્થપણે શ્રદ્ધા જ્ઞાનમાં નથી તો ધ્યાન તો એનાથી આગળનો વિષય છે. હજી તો અહીંયા શું નથી કર્યું, બેચલર ડિગ્રી લીધી નથી ને એને શેનો એપિયર થવું છે? પીએચડી માટે. એમ અહીંયા શું છે પેલું? અને આ જ રીતે જો વિચાર કરીએ તો સમયસારમાં પેલો પ્રશ્ન કે પૂછાણો છે, જેનું સ્વરૂપ જાણવું જોઈએ છે. અહીંયા જે સ્વરૂપ, આ બધું ત્યાંથી શરૂ થાય છે. આખી એવો શુદ્ધાત્મા કોણ છે? એવો એટલે કેવો? ક્યાં હજી જાણવાનું બધું ક્યાં? એવો શુદ્ધાત્મા કોણ છે? તો એ શિષ્ય પ્રશ્ન પૂછે. એ એવો કહીને કોના સંબંધ, કોની સાથે લિંક કરાવે છે? પાંચમી ગાથામાં એકત્વ હું કહીશ એ સાથે સાથે અમૃત ચંદ્રાચાર્યદેવ ટીકામાં શું લીધું? ચાર બોલ લીધા ને. ક્યાં બોલ લીધા? ચાર. એ તો હવે આવશે ત્યારે બધું. આગમનું સેવન, યુક્તિનો અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ, એ ચાર બોલ લીધા. એમાં પરાપર ગુરુના ઉપદેશમાં શું લીધું હતું? કે પરમ ગુરુ શ્રી સર્વજ્ઞ દેવ ગણધર આદિ અપર ગુરુ લઈને અમારા ગુરુ પર્યંત, એ કેવા? તેના માટે શું શબ્દ વાપરો? વિજ્ઞાન ઘન જે આત્મા તેમાં અંતર્નિમન. તો શિષ્ય ત્યાંથી પ્રશ્ન કાઢ્યો કે જો સર્વજ્ઞ ભગવાનથી લઈને આપના ગુરુ પર્યંત અને આપ પણ વિજ્ઞાન ઘન આત્માની વ્યાખ્યા કરી. આત્મા એટલે મનુષ્યવાળો આત્મા ને શરીરવાળો એવું નહીં, રાગ. તો આપે જો એમાં છે તો અમારે પણ એ જ તત્વની અમારે આરાધના કરવી છે, તેનું સ્વરૂપ શું છે? પ્રશ્ન આખો વિચાર કરીએ, ફાફા નથી શિષ્ય મારતો કે જાણવા જેવો, આદરવા જેવો તો આત્મા છે, પણ એનું સ્વરૂપ શું છે? અને સ્વરૂપ જાણશું તો યથાર્થપણે આપણને એની આરાધનાનો મળશે. આંધળે કઈ નથી થવાનું, એનું પેલું શું જાણવું પડશે? સ્વરૂપ. તો અહીંયા શિષ્ય પણ એ જ લઈને આખો હવે જે 51 શ્લોક સુધી છે એમાં આખી હવે શેની આવશે? તત્વની વાત આપણને ભૂમિકા એ કરી છે. અને એમાં કદાચ ઇષ્ટોપદેશ ઉપર ગુરુદેવસિંહના પ્રવચન થયેલા છે, આપણને રેકોર્ડેડ તો એક જ વાર પહેલા વાંચ્યું હશે, પણ એક અહીંયા જે રેકોર્ડેડ છે આઈ થિંક 66 છે. અને એમાં આ જયારે ગાથા આવી ને શ્લોક, ત્યારે કઈ તિથિ હશે કઈ યાદ નહીં, કઈ બધું તો ન યાદ હોય, બધું યાદ ન હોય, ત્યારે એટલે હમણાં જયારે 66 ત્યારે ચૈત્ર સુદ 13 હતું. અને તે દિવસે ગુરુદેવ એટલે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ તો છે જ, સાથે ગુરુદેવસિંહનો, અને સોનગઢમાં ગુરુદેવસિંહ જયારે હોય અને પરિવર્તનનો દિવસ હોય ત્યારે ઇનએવિટેબલી પ્રવચન ક્યાં થાય, સ્ટાર ઓફ ઇન્ડિયા. અને ત્યારે સ્ટાર ઓફ ઇન્ડિયામાં આ એક ગાથા ચાલી હતી. અને ત્યારે પછી ત્યારે ગુરુદેવ થોડુંક પોતાનું પણ કીધું હતું કે અહીંયા પરિવર્તન કેવી રીતે થયું, કે એ ગુરુદેવસિંહ બધે રાજકોટમાં છેલ્લું ચોમાસું હતું ત્યારે જાહેર કર્યું તો આ છેલ્લું ચોમાસું છે સંપ્રદાયનું આવતા વર્ષે, તો યોગ્ય સ્થાન ગોતતા હતા. તો છેલ્લે ઉમરાળા આવ્યા અને ઉમરાળાથી પછી ત્યાં યોગ્ય ન લાગ્યું એટલે આગળ ચાલીને ક્યારેક ગયા હશો કે નહીં, પણ રેલવે સ્ટેશન છે ને એની બેક સાઈડથી ઉમરાળા બાય શોર્ટમાં જવાય, વચ્ચે ધારુકા ગામ પણ આવે, તો ત્યાંથી ગુરુદેવ આવ્યા. અને ત્યાં આ હીરાચંદભાઈ દામાણી થોડી ખબર પડી હતી કે મહારાજ આવે છે ને પરિવર્તન, એટલે માટે વિનંતી કરવા ક્યાં ગયા હતા, રેલવે સ્ટેશન ગયા અને ગુરુદેવસિંહને વિનંતી કરી તો ક્યાંય આગળ જવાની બદલે સોનગઢ ગામમાં આવ્યા અને ત્યાં 2 રહ્યા. ફાગણ વદ 3 સોનગઢ આવ્યા, 2 ત્યાં રહ્યા અને ફાગણ વદ 5 સ્ટાર ઓફ ઇન્ડિયામાં ગુરુદેવસિંહ આવ્યા. 91 ફાગણ વદ 5 પછી 94 વૈશાખ વદ 8 દિવસે ત્યાંથી અહીંયા સ્વાધ્યાય મંદિરમાં આગમન થયું. તો એ ત્યારે આ ગુરુદેવ ત્યારે બહુ એટલે લીધું હતું પ્રવચનમાં. અને અહીંયા આખી શું શબ્દ આવશે, આત્માના અનુભૂતિની આખી વાત આવશે, કે જો ચાલો એનું આપણે પેલા પદ લઈ લઈએ પછી એનો અર્થ લેશું. નિજ અનુભવથી પ્રગટ જે નિત્ય શરીર પ્રમાણ, આમાંથી કઈ સમયસારનો કોઈ શ્લોક યાદ આવે છે? આ શ્લોક ઉપરથી, આ પદ ગાથા ઉપરથી સમયસારનો કોઈ શ્લોક? નિજ અનુભવથી પ્રગટ, સ્વાનુભૂત્યા ચકાસ્તે, શું છે? અને લોકાલોક વિલોકતો સર્વભાવાંતર છે. અને અનિત્ય શરીર પ્રમાણ એ તો બીજું છે. તો આ રીતે અહીંયા આખું આત્માનું સ્વરૂપ દેખાડે. સ્વરૂપ કઈ રીતે દેખાડે છે? પહેલું, નિજ અનુભવથી પ્રગટ. આત્મા ક્યારે પણ પોતાના અનુભવથી જ પ્રાપ્ત થવાનો છે, અનુભવમાં આવવાનો છે, શ્રદ્ધા જ્ઞાનમાં આવવાનો છે, બીજો કોઈ જ ઉપાય નથી, રીત નથી, પદ્ધતિ નથી. ઘણા અંતે અમને શોર્ટકટમાં કહે ને, શોર્ટકટમાં શું છે, શોર્ટકટ જો વિચારવા જશે એનો અર્થ કે એને વિપરીતતા જોવે છે. માર્ગની જે પદ્ધતિ છે તે જ પદ્ધતિ છે. હા, એમાં પુરુષાર્થની તીવ્રતા એ કાળ ઓછો લાગે જુદી વાત છે, પણ એની જે વિધિ છે એમાં કોઈ શોર્ટકટ નથી. કારણ કે અંતે તો આ કેવો છે, સાધના કેને આધારિત છે, કાળ આધારિત છે કે પુરુષાર્થ આધારિત છે? પુરુષાર્થની તીવ્રતા એ તો ક્યારે તો કાળ અલ્પમાં કરી શકે, પણ એનાથી એવું ન સમજવું કે વિદેહ ક્ષેત્ર હોય, સાક્ષાત તીર્થંકર હોય, ત્યાં સમ્યક દર્શન કેવું હોય, સહેલું હોય, સરળ હોય. અને અહીંયા પંચમારો હોય, નરકમાં ત્યાં વિધિ પ્રકાર જે પુરુષાર્થ જોઈ બધી કોઈ પણ જગ્યાએ, તો એના માટે શું કરવું પડશે? પહેલું શબ્દ શું છે? નિજ અનુભવથી. ક્યાંય કોઈ બીજો અનુભવ કરશે એવું ન થઈ શકે ગુરુ અનુભવ કરે ને આપણને મળી જાય માર્ગ, એવું ન હોય, ન એવું ન હોય શું કામ? કોઈ અમારા ઉપર ગુરુ કૃપા કરીને છે અમે અનુભવ કરશું તને લાભ કરશું એવું નહીં, પાસો ન થઈ શકે. અનુભવ એક શું છે? શું અનુભવ શું છે? પ્રત્યક્ષપણું છે. અને પ્રત્યક્ષપણામાં જો બીજો આવ્યો તો પરોક્ષપણું રહેશે, પ્રત્યક્ષપણું હશે જ નહીં. પ્રત્યક્ષપણું ક્યાં હોઈ શકે? પોતામાં ને પોતામાં હોઈ શકે, ઇન્દ્રિયથી રહીત એમાં કોઈ માધ્યમ નહીં. અરે ઇન્દ્રિયને વિકલ્પ પણ નથી હોતો, અને એ પોતામાં જ પોતે જ કરી શકે એવું છે. અનુભવ બીજાથી થવા યોગ્ય ક્યારે હોઈ શકે જ નહીં. તો નિજ અનુભવથી જ આત્મા પ્રગટ થવાનો છે. હવે બે આમાં બોલ આવ્યા, હવે નિત્ય અને શરીર પ્રમાણ. નિત્ય એ શું દેખાડવું છે? કાળ દેખાડવો છે. અને શરીર પ્રમાણ શું દેખાડવું છે? એનું ક્ષેત્ર એટલે અસંખ્ય પ્રદેશ. એ રીતે વ્યંજન પર એવું ન સમજો, આત્મા તો કેવો હોય છે? સર્વવ્યાપક એમ નથી. આત્મા કેવો છે? શરીર પ્રમાણ છે. ક્યાં સુધી શરીર પ્રમાણ રહેશે? ક્યાં સુધી રહેશે શરીર પ્રમાણ? શરીર પ્રમાણ ક્યાં સુધી રહેશે? અરે સિદ્ધ દશામાં પણ છેલ્લું શરીર હશે, એનાથી કિંચિત ન્યૂન રહેશે. બાકી તો જે જે ગતિમાં જશે એ. અને એ રીતે શરીર પ્રમાણ કહીને શું કેવું તું? શું કેવું છે? ક્ષેત્ર કેવું છે? વિભાવ વ્યંજન પર્યાય કેવી છે? સાથે એક શું કેવું છે કે એ આકારથી દેખાડવું છે. બાકી ખરેખર તો આત્મા અસંખ્ય પ્રદેશ છે. પરિમાણ જો વિચાર કરીએ તો કેવું છે? અસંખ્ય પ્રદેશ. અહીંયા આકારની અપેક્ષા એટલે નિગોદમાં પણ જયારે જાય ત્યારે શું થઈ જાય છે? પ્રદેશોનું સંકોચ. એટલે આકાર નાનો થાય છે, પ્રદેશોની વધઘટ થતી બે જુદી વાત છે. એમ અહીંયા શરીર પ્રમાણ રહે છે તો એ પ્રકારનો એ આકાર આવે છે. બાકી તો નિગોદમાં હો કે એ 2000 એટલે મોટા જે મચ્છવા હોય છે એ બે ના પ્રદેશો કેટલા હશે? કેટલા છે? લોકાકાશ પરિમાણ એટલા ફેલાય. જો પ્રદેશો ફેલાય તો કેટલા થાય છે? પૂરા. અને એટલા માટે સંસાર દશામાં જો વિચાર કરીએ પ્રદેશ હંમેશા સંકોચમાં જ હોય છે. શું હોય છે? એ આખા લોકાકાશમાં ફેલાય એવું ક્યારે થતું હોય છે? એ કેવળી સમુદ્ઘાત. એનું નામ શું? કેવળી સમુદ્ઘાતના જુદા જુદા પ્રકાર છે. એમાં એ કેવળી સમુદ્ઘાત થાય ત્યારે. બાકી તો કેવા હોય છે? સંકોચમાં હોય. તો અહીંયા એક આ પણ કેવું છે, દુનિયામાં બીજી અભિપ્રાયો ચાલતા હોય કે એ આત્મા સર્વવ્યાપક, એવું નથી. આત્મા કેવો છે? શરીર પ્રમાણ છે. પણ કાળ અપેક્ષાએ જો તો કેવો છે આત્મા? કોનો આત્મા નિત્ય છે? બધાનો. ને આપણો તો આપણે મરવા નથી. કેમ આત્મા મરશે તો ખરો ને? અહીંયા મરી જશે ત્યારે તો બીજે જશે ને? ફરીથી આત્મા જીવતો રહેશે તો બીજે જશે કે અહીંયા મરશે તો જશે બીજે? જીવતો ના, અહીંયા મરે તો જાય કે નહીં? અહીંયા જીવતો રહેશે તો અહીંયા જ રહેશે ને? અરે ભાઈ ખરેખર તો મરણ કોનું છે? શરીરના પરિમાણો જે છે રાખ રૂપે પરિણમાં, એમાં મરણ શું? ફરીથી જીવ મરતો નથી. જે જીવ અહીંયા રહે છે જીવ જીવતો છે, એ ગતિ કરીને બીજા ભાવમાં જાય. મરણ એ કોઈનું હું નિત્ય છું. સરસ. એના માટે આત્મસિદ્ધિમાં બીજો બોલ માટે શું એનું લોજિક આપ્યું? આત્મા છે એ આત્મા નિત્ય, એનું લોજિક શું આપ્યું? બોલીએ છીએ પછી હમણાં બધું ભૂલી બધી ખાલી બોલવા માટે જ હોય છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. શરીર આદિ જે છે બધા સંયોગે કરીને પ્રભાવ. તો જે સ્વભાવમય પદાર્થ હોય એનો ક્યારે પણ અભાવ થઈ શકે નહીં. અને સરસ પછી આવે છે ને, આત્મા પામે નાશ જો સેમા ભળે તપાસ. જો આત્માનો નાશ થયો તો એ આત્માનું જે ચેતનપણું હતું એ ક્યાં જશે? તો કોક વળી પૂતગલ ને જડ છે એને ચેતન બનાવી દેશે. તો આત્મા કેવો, આ બહુ જ ખાલી એટલા શબ્દો પણ યાદ આવે કે હું કેવો છું. હું એક સ્વભાવમય ચેતન પદાર્થ છું. આપણે વચ્ચે લીધું તું બનારસીદાસજીએ આપણને આમાં જ આવ્યું હતું ને, જીવના લક્ષણ આપ્યા હતા, સમતા રમતા ઉર્ધ્વતા મુખ્યપણું. એ મુખ્યપણું એ મારો હર સમય મારો જ્ઞાન સ્વભાવ હંમેશા મુખ્ય રહેલો છે. તો આવો હું સ્વભાવમય એક પદાર્થ છું અને મારો કોઈ દી નાશ થતો નથી, તો મરણનો ભય શું કરવો. તો હું સ્વભાવમય એક પદાર્થ, સદા ટકવા વાળો, અનાદિ અનંત. તો અહીંયા એ નિત્ય શરીર પ્રમાણ. હવે એનો સ્વભાવ જ્ઞાન ગુણ, ઓલું કાળથી કીધું, ઓલું ક્ષેત્રથી કીધું, પેલા કીધું કેમ પ્રાપ્ત થાય, પ્રગટ થાય વસ્તુ જેમ સ્વાનુભવ. એમાં સમયસારમાં પણ પેલા જ કળશમાં બહુ સુંદર રીતે આપણને ગુરદેશી કાઢીને દેખાડે. એમાં દ્રવ્યગુણ પર્યાય પણ આવી જાય છે અને ચાર અસ્થિરૂપના તત્વો પણ આવે છે, જીવ, સંવર, નિજરા અને મોક્ષ. તો પેલું શું છે કે એ આત્મા કેવો છે એના ચાર બોલથી વર્ણન કર્યું. ભાવાય, ચિત્ત સ્વભાવાય, સ્વાનુભૂતિ આ ચકાસ્તે અને સર્વ ભાવાંતર છિદ્ધે. પેલો આત્માને કેવો સ્થિત કર્યો, ભાવાય. ભાવાય એટલે પદાર્થ, હોવાપણું, અસ્તિત્વ, મોજુદગી. અને એમાં પણ જયચંદજી એના અર્થમાં શબ્દ શું હોય, ભાવાય માટે કયો શબ્દ હોય, શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ. આ એક એક વિચાર, કોઈ પણ પદાર્થ પોતાના હયાતીથી જો તો શુદ્ધ છે, પર્યાયમાં અશુદ્ધતા થઈ શકે છે, દ્રવ્ય સ્વભાવમાં ક્યારે પણ અશુદ્ધતા થતી. અને જો દ્રવ્ય સ્વભાવ અશુદ્ધ થશે તો કોના આશરે શુદ્ધતા પ્રગટ થશે. તો હું કેવો છું, ભાવાય. ભાવાય એટલે અસ્થિરૂપ પદાર્થ છું અને કેવો છું, શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. તો આપે તો હવે કીધું તો પ્રાપ્ત કેમ થશે કે સ્વાનુભૂત્યા ચકાસ્તે. તો અમારે એને ઓળખવો કેવો, આત્મા શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ. તો વસ્તુ તો બધા જે પૂતગલ આદિ જળ પદાર્થ પણ છે. તો અમને સ્વાનુભૂતિ કરવી છે તો એને ઓળખવો તો પડશે ને કે એ આત્મા ચિત્ત સ્વભાવાય. આ ગુણ દેખાડ્યો એનું એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જે કે ને એક વિશિષ્ટ લક્ષણ બતાવ્યું કે આત્મા કેવો છે, ચિત્ત સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવી પદાર્થ છે, શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ આત્મા જ્ઞાન સ્વભાવથી ઓળખાય છે અને એને અનુભવ કરીશ તો પ્રાપ્ત થશે. તેનું ફળ શું, સ્વાનુભૂતિ. અમે ભાવાય ચિત્ત સ્વભાવ આત્માની સ્વાનુભૂતિથી પ્રાપ્ત કર્યો ફળ શું છે, સર્વ ભાવાંતર છીદે એટલે છોડે છે, નાશ કરે, અભાવ એમ નહીં, જાણે છે. આમ સામાન્ય આપણે ગુજરાતીમાં છીદે કન્યા એટલે જાણે છે, પણ કોને જાણે છે, ભાવાંતર. ભાવાંતર એટલે પોતાથી અન્યને, પોતાને જાણવાની વાત છે માં આવી ગઈ સ્વાનુભૂતિમાં. તો એવું જ્યાં પોતાનું થયું તો જ્યાં પૂર્ણ જ્ઞાન પ્રગટે છે તો અન્ય દ્રવ ક્ષેત્ર કાળભાવ બધાને પણ જાણે. તો એ અહીંયા લોકાલોક વિલોકતો. કોનું અહીંયા વર્ણન આવ્યું ફરીથી, આ 21મા શ્લોકમાં કોનું વર્ણન આવ્યું, મારું ઓળખાણ આચાર્ય દેવ આપે છે. હું તો મને માળતો તો એવું નથી. હું કેવો છું કે સ્વાનુભૂતિથી પ્રાપ્ત થાઉં છું. હું સદાય ટકવા વાળું શાશ્વત એક તત્વ છું, અત્યારના શરીર પ્રમાણ રહેલો છું. અને મારું સામર્થ્ય કેટલું છે, લોક અને અલોકને શું છે, વિલોકું એટલે જાણું એવું છું. આ કેવડી ભગવાન અલોકને જાણે, અલોકને જાણે, એ તો હા કોને ન જાણે. તો અલોકને કેટલું જાણે કે હા જેટલું હોય એટલું, કેટલું છે હા, પણ કેટલું એટલે બધું એટલે કેટલું, કેટલું નહી, લોક અલોક ક્ષેત્ર ક્ષેત્ર. કેવડી પરમાત્માએ અલોકનો છેવાડો ક્યાં જાણ્યો, એટલે છેવાડો ન જ જાણ્યો ને, તો એટલે તો પૂરું જ ન જ જાણ્યું ને. પણ આપા આનંદ છે એટલે તો ક્યાંક તો છેવાડો હોઈ શકે કે નહીં ક્યાં? કોઈ પણ પદાર્થ મને એવો દેખાડો કે જેને છે ને અનંતપણું હોય, કોઈ પણ જે છે એમાં કોઈ પણ પદાર્થ દેખાડો કે એમાં અનંત ક્ષેત્ર હોય. એનો જ્ઞાનની વાત નથી, ક્ષેત્રની વાત ચાલે છે. આપણને દે છે દેખાડી દીધો, કોઈ પણ કોઈ અને કોઈ પણ પદાર્થને જાણો એટલે એનું ક્ષેત્ર તો મર્યાદા આવી જ જાય ને, જાણો એટલે મર્યાદા ક્ષેત્રની આવી જ જાય ને. તો દેખાડો ને, તો પેલા એવું એક પદાર્થ તો દેખાડો કે જે એને જાણતા હોય ને અનંત પ્રદેશી. જો આ વાત શા માટે, આ વાત તર્ક આપણને કેટલા માટે ઉઠે છે, કારણ કે આપણા અલ્પ જ્ઞાનમાં મર્યાદિત ક્ષેત્ર વાળા જ આપણે જાણીએ, એટલે માની હું જાણીશ એટલે આ ક્ષેત્રનો અંત હોવો જોઈએ. શું થાય છે, હંમેશા મોટી તકલીફ એ છે, આપણા માપથી આપણે બધું વિચારીએ છીએ. અનંતતાથી કોઈ દી વિચાર્યું જ નથી હોતું. આપણે આપણું મર્યાદિત જ્ઞાન છે તો આપણા જ્ઞાનમાં કોણ આવે છે? મર્યાદિત ક્ષેત્ર વાળા જ પદાર્થો આવે છે. એટલે આપણે માનીએ જાણીએ એટલે ક્ષેત્રનો અંત આવી જશે. અનંતને જાણનારું જ્ઞાન પણ અનંત જ જોશે. શું છે, તારે અનંત ક્ષેત્ર જાણવું છે તો જ્ઞાન પણ કેવું જોશે? અનંત છે તો એના માટે શું છે, કેવળ જ્ઞાન જોશે. તે અહીંયા આપણને કહે છે જ્ઞાન. અને બીજું, જેનો જે સ્વભાવ હોય એને અંત કેમ હોય, એને મર્યાદા કેમ હોય આટલું જ જાણવું ને આટલું ન જાણવું? અને આકાશનો પણ એક શું છે, અવગાહના એનો સ્વભાવ છે. તો એ અલોક એટલે અલોક. ગુરુદેવસી વર્ષો પહેલા, ચલો ગુરુદેવના દ્રષ્ટાંત આપીએ ને. ગુરુદેવ ઘણા ઘણા બધા સાથે ચર્ચાને વાત, ગુરુદેવસી જામનગરમાં, અહીંયા 90 ચોમાસું રાજકોટમાં કર્યું અને ત્યાંથી વિહાર કરતા જામનગર આવેલા. અને જેમ રાજકોટમાં ચોમાસા વખતે 1-99 ગાથા ઉપર સમયસર ઉપર પ્રવચન આપેલા, પછી જામનગરમાં 100મી ગાથા ઉપર, પછી ત્યાંથી વિહાર કરતા એ આગળ ચાલ્યા. એમાં ધ્રુવાણ કે એવું એક ગામનું નામ છે, શબ્દો એવા જ છે, હજી આપણે જામનગર જઈએ તો આવે. ત્યાં ગુરુદેવસી ચાલતા હતા. એક વિચાર કરો, ત્યારે જામ સાહેબ જામનગરના કે ને, એના દિવાન હતા, પારસી હતા, તો એનો છોકરો સાથે જશે. તો ગુરુદેવ એને કીધું કે તમે બીજું માનો કે ન માનો, હવે એને ને ના શું હોય. તો એ કે ગુરુદેવ કે આ ખાલી જગ્યા ક્યાં છે, ક્યાં સુધી જાય? આ બધું જે છે એની એક મર્યાદા ક્ષેત્ર છે, અને આ ખાલી જગ્યા ક્યાં, ક્યાં સુધી જાય, ક્યાં સુધી જાય, એનો અંત ક્યાં? ક્યારે પણ ખબર છે અંત કોને કહેવાય? ENDE, અંત કોને કહેવાય? કોને કહેવાય? એકનો અંત છે તો બીજાની શરૂઆત છે, નહીં તો ડિવિઝન શેનું પડે? કોઈ કહે કે આ મારી બાઉન્ડ્રી છે, તેનો અર્થ છે કે તારા માટે ક્ષેત્રનો અંત આવ્યો, પણ બીજા માટે તો શરૂઆત છે. તો શું ન્યાય એવો છે, આકાશનો એન્ડ છે ને એના પછી તો કોની શરૂઆત છે? જીવનમાં એક રીતે વિચાર કરીએ તો પણ ગુરુદેવસી આ રીતે ઘણા સાથે ને ગુરુદેવ સાથે પહેલેથી જયારે ન્યાયથી વસ્તુને સ્વીકારતા. શાસ્ત્રમાં કે જે હોય પણ એની સાથે શું જોવે, ન્યાયપૂર્વક. ને એટલા માટે તો એ તર્ક પણ સાથે આપ્યું છે. આગમનું સેવન તો છે, સાથે તર્કથી પણ એ નક્કી ન્યાયથી. તો અહીંયા આપણને કે કેવું કે જે ક્ષેત્ર અમર્યાદિત છે અને એ રીતે વિચાર કરીએ ને તો ચારે અમર્યાદિત અનંત છે. કોણ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ ચારે શું છે? ચાર અમર્યાદિત અનંત છે, પણ ચાર શું છે? ચતુષ્ટય શું છે? અનંત ચતુષ્ટય બીજા છે, અનંત દર્શન જ્ઞાન સુખ ને વીર્ય, એ અનંત ચતુષ્ટય. આ શું છે? સ્વચતુષ્ટય. એટલે સ્વચતુષ્ટય એટલે હોવાપણાના ચાર પ્રકાર, અસ્થિપણાના. કોઈને પણ લાગુ પડે છે. કોઈ પણ એક પદાર્થ હોય તો પદાર્થ કોઈને કોઈ એનું ક્ષેત્ર, એને કોઈ વોલ્યુમ હોય ને, સ્પેસ ઓક્યુપાઈડ કરે ને. પછી ત્રીજું એનું શું હોય છે? એનો ટાઈમ, કાળ, અથવા જેને અહીંયા પર્યાય કહીએ એ પણ. અને ચોથું શું હોય છે, એને આઈડેન્ટિફાય કરવાની, એનો સ્વભાવ હોય, એનો ગુણ હોય. તો કોઈ પણ પદાર્થના હોવાપણાના અસ્થિપણાના આ ચાર પ્રકાર, અને એ ચારે જો વિચાર કરીએ તો જગતમાં દ્રવ્યોની સંખ્યા અનંત છે, ક્ષેત્ર પણ બેહદ. ભલે દરેકનું ઇન્ડિવિજ્યુઅલ ઓછું વધતું હશે, પણ એ કોમન તરીકે વિચાર કરીએ, અને ટાઈમ પણ કેવો છે, અનાદિ અનંત છે. કાળની શરૂઆત કેટલા થઈ, 2023 વર્ષ પહેલા ટાઈમ સ્ટાર્ટ થયો ને. આ ઈસવીસન કઈ ચાલે છે, કઈ ચાલે છે, 2023 ચાલે છે ને, એટલે 2023 વર્ષ પહેલા ટાઈમ શરૂ થયો. આ તો કેવું જ પડશે. તો કે ચાલો એનાથી આગળ જઈએ. વીર નિર્માણ કેટલા વર્ષ ચાલે છે અત્યારે, 2500? એ તો કે એ તો આવડે જ નહીં, કોઈ જૈન થઈને પણ આપણા ન આવડે. 2549 અને વિક્રમ સંવત 2079 ચાલે. તો કાળ ક્યારે શરૂ થયો, કાળનું ગણતરી કરવાનું ભલે ક્યારેક શરૂ થયું, પણ કાળ પોતે કેવો છે, અનાદિનો છે અને અનંત કાળ. તો બધી બેહદતા છે, અને ગુણોની સંખ્યા પણ કેટલી છે, એક એક પદાર્થ અનંત એટલે કેટલા. ગુરુદેવ શું લેતા એના માટે, ક્યાંથી શરૂઆત ક્યાંથી કરતા ગુરુદેવ, ક્યાંથી? જીવની સંખ્યા અનંત, એના કરતા પૂતગલની અનંત. જીવમાં પણ જો પ્રકાર કરવા જોઈએ તો જેટલા સિદ્ધ ગયા થયા છે એના કરતા અનંત ગુણા સંસારી છે. 6 મહિનાના 8 સમયમાં 608 મોક્ષે જાય, ભૂતકાળથી ચાલ્યા તો સિદ્ધ પણ અનંત છે, પણ એના કરતા પણ સંસારી કેવા છે, અનંત. એટલે એ લઈ આખો લઈએ જીવે તો એના કરતા પૂતગલ કેવા છે, અનંતાનંદ. એના કરતા આનંદ ગણા કોણ છે, ત્રણ કાળના સમય. એના કરતા આનંદ ગુણા કોણ છે, આકાશના પ્રદેશો. અને એનાથી પણ આનંદ ગુણ કોનામાં, કોના કોના બરાબર, કોઈ પણ દ્રવ્યના છે, આપણે તો કોના ઉપર ઉતારવું છે. તો શું કામ લાચારી કરીએ છીએ, જો પોતાના આવા આનંદ ગુણોનો જો એને સ્વીકાર આવતો હોય. વાત આપણે થોડી થઈ, ચાલો પૂરું કરી નાખીએ. 19મી વાનના પ્રવચનોમાં એક લગભગ બીજી ગાથાનું જ કેવું પ્રવચન છે, એમાં ગુરુદેવજી અનંતની બહુ સરસ વ્યાખ્યા રીતે, કેટલા આનંદ આપણે છે ને, તો કોઈ બોલે કે ભાઈ આનંદ, ગુરુદેવ કેમ અનંત અનંત કીધે, ના, એક અનંતનું એક ગ્રુપ બનાવીએ, ગુજરાતીમાં કહે ને ઢગલો, એક ગ્રુપ એનું, એક કરીએ બે કરીએ, એમ કરતા કરતા કોઈ એમ કહેશે હવે છેલ્લા અનંત રહ્યા, ખોટી ગયા. એટલે એક ગ્રુપ બે ત્રણ એમ કરતા કરતા ક્યાં ગયા, અનંતમાં, કે હવે છેલ્લા અનંત બાકી રહ્યા, એવું પણ જેનામાં નથી એવા અનંત ગુણના આપણે સ્વામી છીએ. અને છતાં એની ક્યારેક અધિકતા આપણને, મહિમા આપણને લાગી નથી. એક કાંઈક સાતાનો ઉદય આવ્યો, પુનનો ઉદય આવ્યો, એકાકાર થઈ જાય. અરે અનંત ગુણમય ભગવાન આત્માની આનાથી વિરાટના બીજી શું હોય. તો અહીંયા આપણને હવે ઇષ્ટોપ દેશમાં પૂજપાદ આચાર્ય દેવ આખો વિષય કે તું કોણ છો એનો નિર્ણય કરીને આગળ એનો વિષય.
સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, સહજા